चरित्रों से भरपूर है सागर की ये कथा, स्वामी नारायण सर्वोपरि की ये है यश गाथा, ये है सागर कथा, ये है सागर कथा।
स्वामी नारायण भगवान
जय,
श्री हरि कृष्ण महाराज भव संभव भीति भेदनम सुख संपत करुणानिकेत व्रत दान तप क्रिया फलम सहजानंद गुरु अजय सदा वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिरानंदुजम पूजितम सुरनरोत्तमेर मुदा धर्मनंदन महं विचिन्तये। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। सर्वावतारी सर्वोपरि श्री स्वामी नारायणाय नमो नमः। सर्वकारण कारण परम ध्येय मूर्ति श्री हरि कृष्ण महाराजाय नमो। प्राणाधार मत प्रकाशक सुखदायक प्रियनाथ प्राण प्रिय प्रिय वर सुख कर दुख हर श्री घनश्याम महाराजा नमो। एकाकी वनवासी कंद फूल फलासी अति कृश तनु महादयालु करुणा निधान बाल मुनि श्री वरणींद्राय नमो। आनंद मूर्ति श्री सहजानंद स्वामी महाराजाय नमो। एतादृशं श्रीहरिम् अखंड रुदिधारक अस्माकम् आदि गुरु सर्वपरमहंस मुख्य परमदास मूर्ति हरि स्वरूप निमग्न श्री गोपालानंद स्वामी ने नमो नमः। साधुता मूर्ति ग्रंथ लेखक श्री आधारानंद मुनय तद्गुरु श्री मुक्तानंद मुनय नमो नमः। पंडित प्रवर नित्यानंद मुनय कविवर ब्रह्मानंद स्वामी ने वितरागी निष्कुलानंद स्वामी ने त्यागी भायात्मानंद स्वामी ने विवेकी आनंदानंद स्वामी ने प्रेमी प्रेमानंद स्वामी ने स्नेही सच्चिदानंद स्वामी ने इत्यादि सर्व परमहंसेभ्य नमो नमः। दादा खाचरादिभ्य भक्तेभ्य नमो नमः। मम गुरुवर श्री राधारमण स्वामी चरण कमलेभ्यो नमो नमः। सर्व प्रकट सद्भ्यो हरि भक्तेभ्यश्च नमो। सवत 2073 भाद्रवा सुद बीजी दशम ने शुक्रवार छे। आजे नवमा महीना पहली तारीख 2017 કુંડળ ધામ ભજન હોલ આપ સૌ વાલા ભક્તોનું સ્વાગત છે. વાલા ભક્તો, આવતીકાલે ભાદરવા સુદ એકાદશી, જેને પરિવર્તની એકાદશી કહીએ છીએ, જે ચાતુર્માસનું મધ્ય છે, આપણે જળ જીલની એકાદશી કહીએ છીએ. આવતીકાલે એ નિમિત્તે તીર્થધામ કુંડળમાં શ્રીહરિ સંતોના સ્નાનથી પવિત્રભૂત થયેલી ઉતાવળી નદીમાં રાજાધિરાજ મહારાજને નૌકાવિહાર કરશું, ઉતાવળીમાં અભિષેક કરીશું, આરતી કરીશું, ઉત્સવ કરીશું. બધાએ ભગવદ્ સ્નાનથી પવિત્ર એવી ઉતાવળીમાં સ્નાન કરી પાવન થશું. આપણે અત્યારે સાગરસાર કથામાં પ્રવેશ કરીશું. શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, શ્રી સહજાનંદ સ્વામીને નમઃ. મહામુક્ત સ્વામી શ્રી સિદ્ધાનંદ મુનિ કૃત ઉર્ફે આધારાનંદ સ્વામી કૃત શ્રીમદ હરિચરિત્રામૃત સાગર સાર જ્ઞાન યજ્ઞ પોર તીજું સોરઠ વિચરણ. શ્રી હરિ નીલકંઠ વર્ણિના રૂપમાં લોજ પધાર્યા. મુક્તાનંદ સ્વામી સાથે મિલન થશે, રામાનંદ સ્વામી સાથે મિલન થશે, દીક્ષા લેશે, ગાદીએ બેસશે, સોરઠમાં વિચરશે, સમાધિ પ્રકરણ ચલાવશે, વગેરે વગેરે બાબત આ હિલોળામાં છે. એના તરંગો ને એના બુંદો આપણે પાન કરવાના છે. આપ જાણો છો સાર છે, સાર એટલે આમાં વાલા સંતોએ મહેનત કરીને સાગરનું વલોણું કરીને એમાંથી જે કાંઈ સાર કાઢીને મને આપ્યો છે એ હું તમને આપું છું. કામનો છે, અતિ ઉપયોગી છે, સુખદાયક છે. ધ્યાનથી સાંભળે એને ઘણું બધું મળે. જેને કાંઈક મળે એને શાંતિ મળે, એના બધા દુઃખ ટળે. તીજાપુરના પહેલા તરંગમાં પ્રવેશ કરું છું. શ્રી હરિ જન્મ સે લે કરી 19 વર્ષ કે હું આયે તીર્થ કરત કરત લોજપુર પ્રતિતે પૂર્ણ પરમાત્મા અક્ષરધામાધિપતિ શ્રી હરિજી મહારાજ આ લોકમાં દેખાણા, પછી 19 વર્ષના થયા તીર્થયાત્રામાં વન વિચરણ કરતા 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 વિક્રમ સંવત 1856 શ્રાવણ વદ છઠ, જેને રાંધણ છઠ કહીએ છીએ, તારીખ 21/8/1799 ગુરુવારને દિવસે એક્ઝેક્ટ સંગવ કાળે એટલે સવારના 9-10 વાગે તેઓ લોજપુરમાં રહેલી વાવે આવ્યા. વાવમાં સ્નાન કર્યું. વાવની બાજુમાં જે વડ હતો એની નીચે આસન વાળીને બેઠા છે. નાશાગ્ર વૃત્તિ રાખી થોડું આપણે ધ્યાન કરી લઈએ. બાલ સ્વરૂપ યોગિન્દ્ર હિવેશા જોગી મહા अकल रहे सा। कृष तन रहे परम सोहाऊ, सोवरन समशीर केश छटाऊ। बाल स्वरूप योगेंद्र जेवा અદભુત શોભ્યા છે, વરણીનો વેશ છે, કોઈથી કળ્યા જાય નહીં, કઈ ગમ ન પડે એવા મહાયોગી, શરીર કૃશ છે, મૂર્તિ બહુ રૂપાળીને સુહામણી લાગે છે, શિર પર સુવર્ણ સમ કેશની છટા અલૌકિક છે, એમની જટા મન મોહિની, ચાર અંગુર જગ મગર હે જ્યોતિ, મુખ સે બોલત જરત જ્યું મોતી। શ્રીહરિજી મહારાજ લોજની વાવે બેઠા છે, એમની જે મૂર્તિ છે એની ચારેય તરફ ચાર ચાર આંગળ તેજની જ્યોતિ અતિશય જગમગ જગમગ થાય છે, અને બોલે તો જાણે મોતી જરે છે। મૃગાજીને પાથરી એના પર બેઠા છે, વિરાસનમાં બેઠા છે। બરોબર એ સમયે સુખાનંદ સ્વામી આવે છે, થોડું પૂછે છે, વાર્તાલાપ કરીને આશ્રમમાં લઈ જાય છે। લોજવાસી સંતો આજે બહુ રાજી થયા છે એની સાધનાને, આજે પૂર્ણાહુતિ પ્રાપ્ત થઈ, પ્રભુ મળી ગયા। મુક્તાનંદ સ્વામીને મહારાજ મળે છે, પ્રશ્નોત્તરી થાય છે, જીવ માયા ઈશ્વર બ્રહ્મ પરબ્રહ્મ આ ભેદની। મુક્તાનંદ સ્વામીના મુખથી ગુરુ રામાનંદ સ્વામી પાસેથી સાંભળેલું જ્ઞાન વર્ણીય સાંભળ્યું, બહુ રાજી થઈ ગયા। આધ્યાત્મિક સૈદ્ધાંતિક જે જ્ઞાન કહેવાય એમાં તો આ લોજના આશ્રમના સાધુઓ એકો છે, એકો। ધર્મ નિયમ ત્યાગ વૈરાગ્યમાં પણ પૂરા છે, વાહ આશ્રમ, વાહ સાધુતા, વાહ સમજણ, વાહ આ શિષ્યો, અહો એના ગુરુ। નીલકંઠજીને બહુ ગમ્યું, પ્રભુ બોલ્યા, હે લોજના સંતો, હું બહુ દેશમાં ફર્યો છું, ઘણા મોટા મોટા યોગી તપસ્વી જ્ઞાની ધર્માચાર્યો મોટા મોટાને બહુ જોયા છે, પરંતુ અહીંયાના જે સંતો તમે બધા છો એવા નિર્મળ મેં ક્યાંય નહીં જોયા, તેથી મારું મન અહીંના સત્સંગમાં રહેવા લલચાઈ ગયું છે। આપ જેવા સંતોને માટે મેં ઘર છોડ્યું છે, સંતો ભગવાનને માટે ઘર છોડે છે ને ભગવાન સંતોને માટે ઘર છોડે છે, આ બે એકબીજાને માટે બધું ત્યાગી દે છે, છોડી દે છે। હે સંતો, તમારા જેવા સંતો માટે મેં સંસાર ત્યાગ્યો છે, સંબંધીઓને ત્યાગ્યા છે, કુળ કુટુંબને છોડ્યું છે, બસ જેને માટે મેં બધું છોડ્યું હતું એ તમે મને મળી ગયા છો, તમે મને સંતો મળી ગયા છો, તેથી હવે મારું મન આપમાં લાગી ગયું છે। સંતોનું મન ભગવાનમાં લાગી ગયેલું અને ભગવાનનું મન સંતમાં લાગી ગયું, જે સંતનું મન ભગવાનમાં લાગી જાય છે તે સંતમાં ભગવાનનું મન લાગી જાય છે। આપણે ભગવાનમાં મન લગાડી દઈએ, આત્મા લગાડી દઈએ, તો પરમાત્મા આપણા આત્મામાં મૂર્તિ લગાડી દે, જગાડી દે, દેખાડી દે, અનુભવ કરાવી દે, એ કથા છે। આપમાં મારું મન લાગી ગયું, ખુદ પ્રભુ બોલે છે, હે સંતો તમારામાં મારું મન લાગી ગયું, બસ આપણે એવા થવું જોઈએ કે ભગવાનનું મન આપણામાં લાગી જાય. આપણે બીજા કોઈનું મન આપણામાં લગાડવાની જરૂર નથી, કેમ જે એવા મનને આપણે કરવા જાઉં આપણામાં પરમેશ્વરનું મન લાગે. જુઓ, લોજના સાધુમાં ભગવાનનું મન લાગી ગયું. હે સંતો, તમે બહુ સારા છો, બહુ જ્ઞાની છો. આપ જેવા સંત મેં ક્યાંય જોયા નહીં. તમે મને બહુ વાલા લાગો છો, માટે હવે તમે જેમ કહેશો એમ હું કરીશ. હે સંતો, તમે જેમ કહેશો એમ હું કરીશ, એવું વર્ણી બોલ્યા. હે સંતો, તમારા જેવા સંતો માટે તો હું મારા પ્રાણ પણ આપી શકું છું, પ્રાણ નહીં નોછાવર કરી શકું છું, કુરબાન કરી શકું આપ જેવા સંતો માટે. આ પુરુષોત્તમનો પ્રેમ છે, આ સંતોનો મહિમા છે, સંતોનો મહિમા અને શ્રીહરિની ઉદારતા છે, એનો પ્રેમ છે. કહું તો સંત અને શ્રીહરિનો આ સંબંધ છે, બેયનો સંબંધ છે, બેયનું આ રીતનું જોડાણ છે, બેયની આ રીતની એકતા છે. ભગવાન લોજના આશ્રમમાં ફસાણા, વનવિચરણ સમાપ્ત થઈ ગયું. જેને માટે વનવિચરણ કરતા હતા એ મળી ગયું, હવે વનમાં રખડવાની કોઈ જરૂર નથી. બસ વર્ણિરાજ લોજના આશ્રમમાં રોકાણા છે. દિવસ પછી દિવસ જાય છે, ઘણા બધા લોજમાં ચરિત્રો કર્યા છે. હું આપની આગળ ચરિત્રોની કથા અત્યારે નથી કરતો, હું સાર સાર કહી રહ્યો છું. એમાં ચરિત્રનો માત્ર સાર આવશે અને બાકી સાગરનો સાર વિશેષતઃ ઉપદેશ છે, સમજણ છે, જ્ઞાન છે, એટલે વિશેષ એ જ આવશે. સંપ્રદાયમાં બહુ ગ્રંથ છે, કેટલાક ગ્રંથ ધર્મ પ્રધાન છે, કેટલાક ગ્રંથ વૈરાગ્ય પ્રધાન છે, કેટલાક ગ્રંથ ભક્તિ પ્રધાન છે, કેટલાક ગ્રંથ ચરિત્ર પ્રધાન છે. મારી દ્રષ્ટિએ કહું તો શ્રીમદ હરિચરિત્રામૃત સાગર સમજણ પ્રધાન ગ્રંથ છે. વિધ આમાં સમજણ આધારાનંદ સ્વામી આપણા માટે ખૂબ ભરી છે, ખૂબ ભરી, કાંઈ બાકી નથી, આમાં કશું જ બાકી. બધા ગ્રંથોને આમાં સ્વામીએ ઠાલ્યા છે અને એટલે તો 1,02,551 જેટલી ચોપાઈનો આ મોટો ગ્રંથ છે. ભગવાન સ્વામિનારાયણ અત્યારે વર્ણિના વેશમાં સોરઠ દેશના ગિરનારની તળેટીમાં આવેલા એક લોજ નામના નાનકડા ગામમાં ગુરુ રામાનંદ સ્વામીના આશ્રમમાં વિધ લીલા કરે છે. મનુષ્ય લીલા, ભલભલા ભૂલા પડે એવી લીલા, જેના કંઈક દ્રશ્યો અહીંયા ભાવુક ભક્તોના દિલમાંથી ઉપસ્થિત થતા સાકારિત થયા છે. આપ એને લાઈવ જોઈ શકો છો, દર્શનથી લાભાન્વિત થઈ શકો છો. અહીંયા લોજની વાવે મહારાજ બેઠા છે, પણ એ કાવડ લઈને ભિક્ષા માંગવા જાય છે. અહીંયા સંતોની આજ્ઞાથી યાત્રાળુને અડાયા છાણા રસોઈમાં ઉપયોગી થાય એટલે છાણ મેળવવા જાય છે. આ ગામની બહેનો સાથે છાણમાં જરા લીલકંઠ વર્ણીને ડખો થાય છે, પ્રભુ એને પોદળામ બ્રહ્માંડ બતાવે છે. અહીંયા પીપલાણામાં પરમાત્માને દીક્ષા અપાય છે, પણ એ ગુરુની સેવા કરે છે, બાંધા પડી ગયા છે. આ લોજનો આશ્રમ છે, જ્યાં વરણી હાવણોને હોંપડી લઈને સેવા કરે છે. હોલકર લોજના આશ્રમમાં તપેલામાં નીલકંઠ વરણી ઘોંસીને તપેલું બરાબરનું ઘસીને ઉટકે છે. અહીંયા મહારાજ જેતપુરમાં ગાદીએ બેઠા છે, પણે ફણેણીમાં મહામંત્ર પ્રગટ કરે છે. આવું બધું છે. બહુ સરસ. જેણે જેણે કર્યું એને મારો રાજીપો. આવી ભગવાનની સેવામય જિંદગી જીવાય એથી મોટો મનુષ્ય જન્મનો કોઈ લાભ નહીં. તમને બધાને હું વંદન કરું છું. તમારા દિલમાં કેવા ભાવ જાગે છે, કેવી મહેનત કરો છો, કેવી સેવા કરો છો. આ અમારા બાવા ભેગા રહીને તમે કેવા આવા થઈ ગયા છો જો. હે, વ્રત કરો છો, તપ કરો છો, ભજન કરો છો, નિર્માની રહો છો, સ્વભાવ ટાળો છો, વાસના બાળો છો, સેવા કરો છો, ભગવાનનો સાધુનો રાજીપો રોળો છો. વાહ, ધન્ય તમારા ભાગ્ય, ધન્ય તમારી બુદ્ધિ, ધન્ય તમારી સેવા, ધન્ય તમારું જીવન. કલ્યાણ તમે લોકોએ કર્યું, તમને કલ્યાણ કરતા આવડ્યું, તમે મનુષ્ય જન્મ સફળ કર્યો છે, ફાવી ગયા છો. આ પૃથ્વીના પેટાળમાં લાખો માણસો કીડિયાળાની જેમ છે. તમારા જેવા ભગવાનને વાલા થાવા નીકળેલા માણસો બહુ ઓછા છે. માટે તમને હું ખૂબ વંદન કરું છું ને મારા હૃદયનો ખૂબ ખૂબ રાજીપો આપું છું. ઢગલે મોઢે લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. કારણ કે મને ખબર છે રાજીપો આપવાથી રાજીપો મળે છે. આપણે એમાં કંજુસાઈ શું કામ રાખ્યું? વાલા ભક્તો, લોજમાં જન્માષ્ટમીનો ઉત્સવ થયો. ઉત્સવ થાય એટલે હરિભક્તો ખૂબ આવે. કાલે આપણે અહીંયા જલજીલીનો ઉત્સવ થાય. આજુબાજુના વાલા ભક્તો આવશે, ચીભડા લાવશે, કાકડી લાવશે, સફરજન લાવશે, કેળા લાવશે, બીજું કાંઈક હારું હારું આવશે તો આપણે ઉડાડીશું. ભગવાનની કૃપાથી આજ ઉતાવળીમાં તેલ જેવું નિર્મળ પાણી જાય છે. લ્યો, મને એમ થતું હતું કે આ પાણીનું કેમ થાય જલજીલની આવશે તો, પણ વાલો મારો દયાળુ તો છે જ. અમે બે દિવસથી થોડા ડૂબકી લગાવીએ છીએ, મજા આવે છે. કાલ તો તમને બધાને હારે લઈને અમારે ડૂબકી મારવી છું. તમને બધાને હારે લઈને જે કોઈ આવે. હા, હરિભક્તો કોઈને ઈચ્છા હોય તો બધા પધારજો. કુંડળ ધામમાં તમારું સ્વાગત છે. આપણે ભગવાનને હોળીમાં બિહારીને ફેરવશું કેમ સંતો? દૂધ દહીંથી ને એ નવરાવશું ને પછી આપણને તો એ ફાવે જ છે. ભગવાન નાઈ લે એટલે બધું આપણે બધા ટીપે ટીપું પી જવાનું. કેટલું પરમેશ્વરનું અભિષેક જળ આપણે પીધું છે એનું તો માપ નીકળે એમ નથી. આપણા શરીરના કણે કણમાં મહારાજના નાયેલા દિવ્ય પ્રતાપનો વાસ છે. વાસ વાસ છે, દિવ્ય પ્રતાપનો વાસ છે. પ્રસાદીનું અન્ન ખાય છે, પ્રસાદીનું પાણી પીએ છીએ અને પ્રસાદમાં જ પડ્યા છીએ અને ભગવાનને સંતને વાલા માનીને એને માટે જીવીએ છીએ અને એને માટે જ જીવવા હારું જન્મ્યા છીએ. પછી વાત ક્યાં રહી? આપણે દેહને દેહના સંબંધીને વિષયને જગતના માન મોટાઈને નથી થવું કરોડોપતિ, આપણે થવું છે ભગવાનને સંતના દાસ, એમાં જ આપણે પાસ, બાકી બધી વાતમાં નપાસ. તો તમે એકદમ હારે રસ્તે ગણાયને આ રસ્તે આવવું છે. બોલો, નથી આવતું, નથી નીકળાતું, નથી નીકળાતું. એવા વ્યવહારે રાખ્યા રૂંધી, ત્યાં આવવાનું નહીં આજ સુધી. એવા વ્યવહારે રાખ્યા રૂંધી. આજે ઇન્દોર આખા શહેરને આખા કચ્છ પ્રદેશને પ્રણામ કરવું. અમારે ભાઈ આવી ગયા તો રમણીક ભાઈ, તાલીથી વધાવીએ. કુંડળ ધામમાં એમનું સ્વાગત છે. સંસારની માયા જીત્યા વગર ધામમાં કોઈ ધામા નાખી ન હકે. ધામમાં ધામમાં એનાથી નખાય છે, એને સંસારનો મોહ છોડી શકાય ભાઈ. હા, હમણે તાજા તાજા આપણે નવા છે. બીજા કોઈ નવા છો? હા, આવવા નવા આવો ને. હા, એક આ નવા છે આપણા ડોક્ટર અમદાવાદના લાલજીભાઈ. હા, લાલજીભાઈનું પણ તાલીથી આપણે સ્વાગત કરીએ. લ્યો, હમણાં ગામમાં તમણો આવકાર, વધારો. એક થી બે ભલા ને બે થી ત્રણ ભલા. અહીં તો હું તો રતનીઓ ત્રણ હતા, બાવળિયા કાઢતા તારે અટણ ટણહો જણા છે, ત્રણહો જણા. હે, એટલા અણંદપુરમાં નથી. અને મહારાજની કૃપા બહુ છે, ઓટલો રોટલો ને ખાટલો અહીં કઈ ખૂટે એમ નથી. માંદા પડીએ દવાનો બાટલો છે. હે, ગોવિંદજીનું મેડિકલ રાત દી સેવામાં અહર્નિશમ. બસ આ બધી ભગવાનની કૃપા છે, કેવલમ હરિની કૃપા. લોજમાં જન્માષ્ટમીનો ઉત્સવ થયો, બધા હરિભક્તો આવ્યા, ઉત્સવ થયો. ગુરુ તો ભૂજ છે, મુક્તાનંદ સ્વામી વગેરે સંતો છે. ઉત્સવ પૂરો થયો જન્માષ્ટમીનો, અને બધા હરિભક્તો જ્યારે ઘરે જતા હતા ત્યારે વર્ણીએ એમને બે ત્રણ શબ્દો કીધા છે. તમે કહેતા હો તો હું તમને સંભળાવું, શેર કરું. હા, બહુ સારી વાત છે, અમૃત જેવી, બહુ સરસ બોલે છે. હરિજન કે જો નિયમ હે, નિયમ સૌદ્રઢ રખના કરી હિત, કામ કાજ કુ કરના હરી મે રખી એક ચિત. હરિજન કે જો નિયમ હે, સૌદ્રઢ રખના કરી હિત. સાંભળ્યું મહારાજ કે છે, હે હરિભક્તો, તમારા જે નિયમ છે, ધર્મ છે, તમારે જે પાળવાનું છે, મર્યાદાઓ છે, સૌદ્રઢ રખના કરી હિત, પ્રેમ કરીને તમે નિયમ પાળજો, પરાયણ પરાયણ નહીં, કરી હિત, દ્રઢપણે તમે નિયમ પાળજો, પોચા પોચા નહીં. કામકાજ કુ કરના હરિવે રખીએ એક ચિત. ભગવાનમાં ચિત્ત રાખીને કામકાજ કરજો. આ એક જ દોહામાં કલ્યાણ ઠાસીને ભરી દીધું. બોલો, ભગવાનમાં ચિત્ત રાખીને તમે તમારા સંસારના, વ્યવહારના, જગત સંબંધી, દેહ સંબંધી, દેહ સંબંધી સંબંધી કામકાજ બધા કરજો. મને બહુ ગમી આ વાત. હરિજન કે જો નિયમ હે, સૌદ્રઢ રખના કરી
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 કામ કાજ કુ કરના,
કામ કાજ કુ કરના.
કામકાજ કરવાની મનાઈ નથી, કરવું જ જોઈએ. સંસારી હોય અને સાધુ હોય, કામકાજ કર્યા વગર તો જીવનની ગતિ નથી. કરો, પોતપોતાના ધર્મમાં રહીને, નિયમમાં રહીને, મર્યાદામાં રહીને કામકાજ કરવું. પણ એ કામકાજ બધું ફલીભૂત ક્યારે થાય છે? હરિવે રખના
હાજી
રે, હા હરિવે રખી એક ચી,
કામ કાજ કુ કરના
હરી
के जो नियम है सो दृढ़ रखना करी प्री।
हरिजन के जो नियम है सो दृढ़ रखना करी,
सो दृढ़ रखना करी प्री,
सो दृढ़ रखना करी।
કેટલી સરસ વાત કરી, આટલી વાત કોઈ આ કથામાંથી ગાંઠે બાંધી લે બેડો પાર થઈ જાય. કેટલાક માણસોને મન ફાવે એમ જીવવાની બહુ ટેવ હોય, એને પોતાનું ગમતું કરવું જ ગમે, ભગવાનનું ગમતું ન ગમે, મા બાપનું ગમતું ન ગમે, વડીલોનું ગમતું ન ગમે, સંતનું ગમતું કરવું ન ગમે, પોતાનું ગમતું જ ગમે, લ્યો એને નિયમ પાળવા જ ન ગમે. આ વ્યક્તિના મગજમાં કંઈક ઊંધું જ્ઞાન ફિટ થઈ ગયું છે, એને એ નથી ખબર કે સુખ પોતાનું ગમતું કરવામાં નથી, સુખ પોતાનું ગમતું કરવામાં નથી, સુખ પ્રભુનું ગમતું કરવામાં છે, સુખ પ્રભુનું ગમતું કરવામાં છે, પ્રભુનું ગમતું. આપણને ન ગમતું હોય તોય ભગવાનનું ગમતું કરવું, કેમ જે સુખ એમાં છે. ઘણા બિચારા અજ્ઞાની માણસો પોતાનું ગમતું કરાવવા માટે પરમેશ્વરને ખૂબ પ્રાર્થના કરે છે, આમ કરી દો, આવું કરી દો, મને અહીં જોડી દો, મને આ લાવી દો, મને આ પ્રાપ્ત થઈ જાય, વગેરે વગેરે. પણ એ ઠીક નથી, એ બાળકપણું છે. શું છે? બાળકપણું, જ્ઞાન નથી. જ્ઞાન જીવ એવું માને છે કે હે ભગવાન, મને જે જોઈએ છે તે આપો. ભગવાન એમ કહે છે કે તારું હારું થાય એમ હું કરીશ, તારી ઈચ્છા હશે એમ નહીં, તારું હારું થાય એમ કરીશ. જીવ એમ કહે છે મારી ઈચ્છા છે એમ કરો. ભગવાન કહે છે ભલા માણસ તને બુદ્ધિ નથી, એક મિનિટ પછીની પણ તને કાંઈ ખબર નથી, તું શા માટે એવી હઠ કરે છે કે મારી ઈચ્છા પ્રમાણે તમે કરી દો, પ્રભુ મારી ઈચ્છા પ્રમાણે કરી દો. તારી ઈચ્છા પ્રમાણે કરી દેવામાં તું હેરાન હેરાન થઈ જવાનો છો, તને એની ખબર નથી. તારી ઈચ્છા પ્રમાણે નહીં, હું તારું હારું થાય એમ કરીશ, તારું ભલું થાય એમ કરીશ. કદાચ તારી ઈચ્છા એમાં નહીં હોય તો પણ હું જે કરીશ એમાંથી જ તારું ભલું થશે. તારી ઈચ્છા પ્રમાણે હું કરીશ તો તું હેરાન હેરાન થઈ જાય, કેમ જે તારી ઈચ્છા તને હારી લાગે છે, તને એમાં સુખ દેખાય છે, તે એમ માન્યું છે કે મને આ મળી જાય તો હું સુખી થઈ જાઉં. પણ તને એ નહીં ખબર કે તું જે ઈચ્છેશ એ તને જો મળી જાય તો તારું કેટલી હદે બગડી જાય એમ છે, તને એની ખબર નથી. માટે ભગવાનના ભક્તોએ ભગવાનને હંમેશા એટલું કહેવું, હે પ્રભુ મને કાંઈ ખબર પડતી નથી, જેમ મારું હારું થાય એમ કરજો, બસ આટલું. હે પ્રભુ મને કાંઈ ખબર પડતી નથી કે શેમાં મારું હારું છે, શું કરવાથી મારું હારું છે, ક્યાં રહેવાથી, ક્યાં જવાથી, કયો ધંધો કરવાથી, કોની સાથે જોડાવાથી મારું હારું છે એની મને ખબર નથી. માટે હે નોધારાના આધાર, હે પ્રાણ આધાર, હે પરમાત્મા મારું હારું થાય એમ કરજો, હું તમે કહો એમ કરીશ, બસ આટલું જ. આ ટૂંકું પકડી લ્યો ને, નહીં તો હેરાન થવાય. નીલકંઠ વર્ણી જન્માષ્ટમીના ઉત્સવ ઉપર લોજમાં આવેલા હરિભક્તો જ્યારે ઉત્સવ પૂરો થયો પછી વિદાય લઈને જાય છે ત્યારે આ વાત કરે છે. કે હરિભક્તો તમારા નિયમને તમે દ્રઢ કરીને પ્રેમથી પાળજો બાપા, અને કામકાજ કરતા એ ભગવાનમાં ચિત રાખજો, હાલતા ચાલતા ખાતા પીતા પ્રભુને ભૂલશો નહીં. પ્લીઝ પ્રભુને ભૂલશો નહીં, પ્રભુને ભૂલશો નહીં, પ્રભુ ભૂલ્યા જેવા નથી. એક તાર તો ભગવાનમાં રાખજો. કદાચ તમે ચાર તાર પાંચ તારથી સંસારનો વ્યવહાર કરો, પણ ઝીણો એવો એ તાર ભગવાન સાથે તો જોડેલો રાખજો. કાંઈ નહીં તો મોઢે ભગવાનનું નામ લેતા લેતા કામ કરજો. કેમ જે દેહ ગેહ સુત નારી સબે સંબંધ દો દીન કે. હે હરિભક્તો, આ દેહનો સંબંધ, ઘરનો સંબંધ, દીકરાનો સંબંધ, દીકરાની બાનો સંબંધ, ઓ સબ સંબંધ સિર્ફ દો દિન કે લીએ હૈ, સિર્ફ દો દિન કે. એ સંબંધ લાંબો ચાલવાનો નથી, એના ભેળા લાંબુ રહેવાશે નહીં. આ દેહમાં જાજુ ટકાશે નહીં, દેહમાંથી નીકળવું પડશે. માટે એવા સંબંધને સાચો માની તમે એમાં જ ધ્યાન ના આપતા પરમેશ્વરનો સંબંધ સાચો છે. માટે પરમેશ્વરમાં જ ધ્યાન રાખજો, અને ઓલો જે સંબંધ છે એને ખોટો માનજો. સો મનસુ દેના તારી મિજમાન જાની ઘટી પલકે. ઘડી પળના મહેમાન માનીને તમે એ બધા સંબંધમાં જે તમારી પ્રીતિ છે એને ટાળી દેજો, અને ભગવાનમાં એ બધી પ્રીતિ વાળી દેજો. આ જ સુખી થવાનો માર્ગ છે. કેટલી સરસ વાત કરે. સાચી પ્રીત હરિ સંગ ઓર પ્રીત પતંગ સમ, કરનો એસે સતસંગ કુસંગ સંગ કો ત્યાગ કરી. સાચી પ્રીત હરિ સંગ, શું મસ્ત વાત છે. એ પ્રીતિ સાચી તો એ જ છે જે ભગવાન સાથે છે. ઓર પ્રીત પતંગ સમ, બીજી પ્રીત તો દુઃખદાયક છે, દુઃખદાયક. આ પતંગિયું છે ને, પતંગિયું એ અગ્નિમાં પ્રીતિ કરે છે. કેટલી પ્રીતિ કરે છે કે એમાં પોતે પડીને બળી મરે છે. બીજામાં કરેલી પ્રીતિ તો પતંગિયાએ કરેલી પ્રીતિ જેવી છે, સારી નથી. ભગવાનમાં કરેલી પ્રીતિ જીવને તારે છે, અને દેહ અને દેહના સંબંધીમાં સંસારમાં વિષયમાં કરેલી પ્રીતિ જીવને મારે છે. માટે એ બધા કુસંગમાંથી પ્રીતિનો ત્યાગ કરો, એના સંગનો ત્યાગ કરો, અને સત્સંગ કરો તો ઉગરો. સત્સંગ કરો ને કુસંગ કરો, ભગવાનમાં પ્રેમ કરો ને પાછા જગતમાં પ્રેમ કરો, તો આઈને ગોળ ગોળ ઘાંચીના બળદની જેમ આટા મારવાના થાય. આ પરમ સત્ય છે. એવી સરસ વાત કરી છે. દેહ ગેહ સુતનારી સબે સંબંધ દો દીન કે. દેહ કે સુતનારી સબે સંબંધ દો દીન કે. દેહ કે સુતનારી સબે સંબંધ દો દીન કે. દેહ કે સુતનારી સબે સંબંધ દો દીન કે. સો મન સુદે ના તારી મિજમાન જાની ઘટી પલ કે. સો મન સુદે ના તારી એ સંબંધ ને ટાળી દો, મિજમાન જાની ઘડી બે ઘડી ના પોતાને મહેમાન માન લ્યો. સાચી પ્રીત હરિ સંગ ઓર પ્રીત પતંગ સમ, સાચી પ્રીત હરિ સંગ ઓર પ્રીત પતંગ સમ. એ સાચી પ્રીત હરિ સંગ
प्रीत पतंग समा पतंग समा
और प्रीत पतंग समा
करनो ऐसे सत्संग कुसंग संग को त्याग करी
करनो ऐसे सत्संग
आम सत्संग करो सत्संग कुसंग संग को त्याग करी
करनो ऐसे सत्संग कुसंग संग को त्याग करी
खोटो संग एने कुसंग कहवाय साचो संग एने सत्संग कहवाय देह खोटो छे गे ખોટું છે બાકી દેહના સંબંધી બધા ખોટા છે એનો સંગ અર્થાત એમાં આસક્તિ એ ખોટી છે ભગવાનમાં પ્રેમ એ સત્ય છે માટે ખોટામાંથી આસક્તિ તોડી પરમેશ્વરમાં આસક્તિ જોડો બસ એવો સત્સંગ કરો આમ કહેવાનો હળવાનો મળવાનો ને આવો બધો ઉપલ્યો જાત્રા કરવાનો દાન દેવાનો મોટા થવાનો આવો નહીં આવો નહીં રિયલ સત્સંગ કરો સત્સંગ કરતા આવડવું જોઈએ સત્સંગ કોને કહેવાય એની ખબર પડવી જોઈએ ભગવાનમાં પ્રીતિ કરવી ને દેહ ગેહ આદિકમાંથી પ્રીતિ તોડી નાખવી આવો સત્સંગ કરો કરનો એસે સત્સંગ આવી નીલકંઠ વર્ણીએ થોડીક વાતો કરી સંતોને ગમી એટલે તમને પીરશે ઓકે મુક્તાનંદ સ્વામીએ વર્ણીને કહ્યું તું કે વર્ણીરાજ ચાતુર્માસ ઉતરે ગુરુ આવશે પણ ન આવ્યા તેથી વર્ણી ઉદાસ થઈ ગયા વ્યાકુળ થઈ ગયા ગુરુ દર્શન બિન એકદમ આમ આકુળ વ્યાકુળ છે પછી મુક્તાનંદ સ્વામીએ ઘણું સમજાવ્યા કહ્યું કે આપણે કાગળ લખીએ પછી મુક્તાનંદ સ્વામી અને વર્ણીએ બંનેએ રામાનંદ સ્વામી ઉપર ભુજ કાગળ લખ્યો મયારામ ભટ્ટને આપ્યો ભટ્ટજી ગયા 7 દિવસમાં પહોંચી ગયા રામાનંદ સ્વામીને કાગળ આપ્યો રામાનંદ સ્વામી વળતા પત્ર લખી આપ્યો એ લઈને ભટ્ટજી પાછા લોજ આવ્યા અંદર ભલામણ લખી હતી હે લોજ આશ્રમવાસી મારા સંતો તમે પેલા વર્ણી આવ્યા છે ને એને હાચવજો અને જવા દેતા નહીં એ કોણ છે એની તમને પછી ખબર પડશે એમની પાસેથી તમે યોગ શીખજો હું વૈશાખ ઉતરતા આવીશ એવા સમાચાર અંદર લખ્યા અને વર્ણીને પાછું લખ્યું કે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો હવે તપ બપ વ્રત પડ્યું મૂકજો શરીર હાચવજો તમારા શરીરથી બધા બહુ કામ કરવાના છે હવે મનમુખી પણ પડ્યું મૂકજો હવે તમે વનમાં નથી હવે સત્સંગમાં છો ગુરુની આજ્ઞા પાળવામાં જ સર્વસ્વ આવી જાય છે ગુરુવચન મે કરત નિવાસ સૌ શિષ્ય ગુરુમુખી કહત ગુરુવચન હી લોપે જાસ નગરાશિષ સો પ્રમાણીએ નગરાશિષ સો પ્રમાણીએ ગુરુ વચન મે કરત નિવાસ ગુરુના વચનમાં નિવાસ કરો કેમ જે ગુરુના વચનમાં જે નિવાસ કરે છે તે શિષ્ય ગુરુમુખ કહેવાય છે ગુરુમુખી મનમુખી નથી એ અને જે ગુરુના આજ્ઞા વચન પ્રમાણે ન ચાલે મન કે એમ કરે પોતાનું ગમતું કર્યા કરે અને ગુરુના વચન લોપે એને નગરા શિષ્ય કહેવાય અહીં એવું લખે છે નગરા શિષ્ય હવે આમ તો નગરાનો અર્થ એવો થાય
કે જેને ગુરુ નથી કર્યા એને નુગરા કે નુગરા, એટલે ગુરુ વગેરેના, જેને ગુરુ નથી. પણ નુગરા શિષ્ય નો હોય, અહીંયા કમાલ કરી નાખી, નુગરા શિષ્ય. કેમ જે ગુરુ એને છે પણ કાંઈ કામના નથી, છતે ગુરુ એ નુગરા. ગુરુ એને છે એટલે શિષ્ય તો છે, પણ ગુરુ કેમ કરતા નથી, માટે નુગરા શિષ્ય, ગુરુવાળા. અને તેમ છતાંય ગુરુ વિનાના ચેલા છે, જે ગુરુનું માનતા નથી, એવું રામાનંદ સ્વામી લખે છે. પછી એ પત્ર લઈને ભટ્ટજી લોજ આવ્યા. ભટ્ટજીએ મુક્તાનંદ સ્વામીને ગુરુનો પત્ર આપ્યો, તે વાંચી સંતો અને વરણી બધા ખૂબ રાજી થયા. પછી બધા ભેળા લોજના આશ્રમમાં રહે છે, વિવિધ સેવા કરે છે. એમાં વરણી એકવાર એવું કરવા માંડ્યા, જેના હોય એના સંકલ્પ માંડ્યા બોલવા. કોઈ પણ આવે ને આશ્રમમાં એટલે એના બધા સંકલ્પ કહી દે, એટલે આવી થોડીક લીલા કરી. એટલે મુક્તાનંદ સ્વામી કે તમે યોગી છો પણ બાલ યોગી છો, બાળકમાં કાઢી નહીં ગયા. જોયું, આ હતી રામાનંદ સ્વામીના શિષ્યોની લોજના આશ્રમવાસી સંતોની ઊંચાઈ, કે જેઓ આવા ચમત્કારથી જરાય અંજાતા નહીં. સામાન્ય માણસોને કોઈના મનના સંકલ્પ કહી દો એટલે એ તો આભો થઈ જાય, ઓહ આ તો મનનું જાણી ગયા, અંતરિયમ બહુ મોટા. મુક્તાનંદ સ્વામી એમ કહ્યું, મુક્તાનંદ મુનિ તબ કહ્યો, સુનિયે બરની બાલ, બાળક કીધા જો, નહીતર 19 વર્ષની ઉંમર હતી આમ તો, પણ બાળક જેવું કામ કર્યું એટલે સ્વામીએ કહી દીધું કે આ બાળકનું કામ છે. કોઈ બુદ્ધ માણા આવું ના કરે. બુદ્ધ યાને કે પીઠ, પીઠ યાને કે જ્ઞાની, સમજણો જે તમે કરો છો. બોત કહે બુદ્ધ જાવહી, કોઉ કહેંગે ઇન્દ્ર જા. પણ આવા તમે કોકના સંકલ્પ જો કે કરશો તો તમારું બુદ્ધત્વ જતું રહેશે, ડાયાપણાનો નાશ થશે, તમે જ્ઞાની નહીં રહો પછી. અને લોકો આવી બધી વાતથી કાંઈ તમને બહુ હારા ને મોટા નહીં માને. ઇન્દ્રજાળવાળો બાવો કહે, શું કહે છે, હા તો ઇન્દ્રજાળ જાણે છે એમ. સ્વામીનું કહેવાનું એમ છે કે આ સત્સંગ છે, સત્સંગ, સત્સંગની ઊંચાઈ બીજી બધી બાબત કરતા વધારે છે. અહીં આવી બધી કોઈ જરૂર નથી. આવા બધા ચમત્કારોની કે બીજા માણસને બહુ તમારામાં આમ પ્રભાવ દેખાય એવું બધું કરવાની કોઈ જરૂર નથી, એવું સ્વામી કહે છે. સમુદ્ર નહીં છલકત કબે, સબ ભૌમિ નીર સમાત. વર્ણી, આખી ભૂમિનું નીર હમાઈ જાય છે સમુદ્રમાં, સમુદ્ર ક્યારેય છલકાતો નથી. સમુદ્ર નહીં છલકત કબે, સબ ભૌમિ નીર સમાત, યહી બડે કી બડાઈ હૈ તબી અઘાત કહાત. સમુદ્ર નહીં છલકત કબે, સબ ભૌમિ નીર સમાત. આખી પૃથ્વીનું ગમે એટલો વરસાદ વરસે, મોટા મોટા પૂર આવે, ફ્લડ, બધું પાણી હમાઈ જાય છે, ત્યારે એ સમુદ્ર અઘાત કહેવાય છે. અઘાત, મોટાની આ રીત છે. યહી બડે કી બડાઈ હે, મોટાની મોટાઈ શું કે ક્યારે છલકે નહીં. અને પછી કહે છે, શુદ્ર નદી છલકી બહે, ગિનત ન ઠોર અઠોર. તેસે ક્ષુદ્ર નર જાનીએ, બાત ન થંભે થોર. નાની નદી છે ને એ બહુ છલકે, થોડો વરસાદ આવે ને ત્યાં બે કાંઠે, ઠેકાણું નહીં, ઠેકાણું કાંઈ ગણે નહીં, ગમે એને પાડી દે ને ગમે એને તાણી નાખે. એવા ક્ષુદ્ર માણસો હોય છે, નાના માણસોની આ રીત છે, બાળકની આ રીત છે. મોટામાં આવું ન શોભે, બાત ન થંભે થોર. શુદ્ર માણસમાં કોઈ વાત સ્તંભતી નથી, થોડીક પણ નહીં, વાત ન થંભે તો થોડીક વાત એને ક્યાંકથી મળી જાય ને તો એ ભગ ભગ બોલબોલ કરે. વર્ણી થોડુંક તમે કોકના મનનું જાણો છો યોગ સાધના દ્વારા, એટલે જેના હોય એના સંકલ્પ બોલબોલ કરો. આવું બધું સ્વામીએ તો કહી નાખ્યું, બોલો. તેથી તો વર્ણી નાના હતા, મુક્તાનંદ સ્વામી મોટા હતા, એટલે ગમે એમ બોલી શકે, વઢી શકે. એ એક દિવસો હતા કે નાની નદીની જેમ નાનો માણસ છલકી જાય છે, થોડીક વાત પણ પોતાના દિલમાં સંગ્રહી શકતો નથી. ગમે એટલી સિદ્ધિ, ઐશ્વર્ય, પ્રતાપ, કળા, ગુણ, સાધન બધું હોય તોય છલકવું નહીં, બહાર દેખાડવું નહીં, દેખાડવા માટે કોઈ કામ કરવું નહીં. એક વાત સમજવા જેવી છે, દેખાડવા માટે કાંઈ ન કરવું. દેખાડવા માટે ન માળા ફેરવી, ન દંડવટ કરવા, ન પ્રદક્ષિણા ફરવી, ન ચાંદ્રાયણી કરવું, ન યાત્રા કરવી, ન કથા કરવી, ન કથા સાંભળવી, ન કોઈ સેવા કરવી. દેખાડા માટે નહીં કરવાનું, કોઈને બતાવવા માટે નહીં. આ બહુ મોટી ભૂલ છે. માણસ જ્યારે બીજાને બતાવવા માટે કરે છે ત્યારે એ માર્ગ ભૂલી ગયો છે. એની જરૂર છે માટે કરો, દેખાડવા માટે નહીં. એ કામ કરવાની જરૂર છે, જરૂર છે, જરૂર માટે કરો, દેખાડવા માટે નહીં, જરૂર છે માટે કરવાનું. સેવા કરવી જ પડે, કેમ જે સેવા કરવાની જરૂર છે એમાં દેખાડવાની જરૂર નથી. માનસિક ધ્યાન માળા કરવા જ જોઈએ, કેમ જે એની કલ્યાણ માટે જરૂર છે. દેખાડવાની કોઈ જરૂર નથી, કોઈ નહીં, દેખાડીને શું કામ છે? ભગવાન જોવે છે, જેને દેખાડવું છે એ તો ભાળે જ છે. બીજાને દેખાડવાની કોઈ જરૂર નથી. બીજાને દેખાડવાનો અર્થ જ એ છે કે ઉપસવાની વાસના, બીજાને પોતાનો મહિમા જણાવવાનો ભૂંડો ભૂખ ભાવ. મુક્તાનંદ સ્વામી કહે છે કે વર્ણી આ મોટાઈ નથી, સિદ્ધાઈ છે. સિદ્ધાઈ અને મોટાઈમાં બહુ ફરક છે, બહુ ફરક. સામર્થ્ય અને સ્થિતિમાં બહુ ફરક છે, સિદ્ધાઈ અને મોટાઈ. સાચી મોટાઈ આવી સિદ્ધાઈ દેખાડવામાં નથી. સાચી મોટાઈ તો ગમે એટલું પ્રાપ્ત થયું હોય તોય એને હજમ કરી જવું, ખબર જ ન પડે કોઈને કે આને આ બધી ખબર છે, આનામાં એટલી સામર્થ્ય છે, આને આવડે છે, કોઈને ખબર જ ન પડે. હા, માણસને હાવ સામાન્ય લાગે અને એ બહુ ઊંડો હોય. એ બડે કી બડાઈ હે, છલકે નહીં. સિદ્ધાઈ દેખાડવામાં કઈ મોટાઈ નહીં આવી જતી. સામર્થ્ય અને સ્થિતિ એમાં બહુ ફેર છે. સામર્થ્ય વસ્તુ અલગ છે, સ્થિતિ વસ્તુ અલગ છે. એક શબ્દમાં કહું તો અક્ષરધામના અનાદિ મુક્ત પૂર્ણ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં તલ્લીન છે, એ સ્થિતિ છે. અને ઇન્દ્રાદિકથી માંડીને જે બધા આ દુનિયામાં પોતાની પુરુષોત્તમને ઉપાસના એ કરીને પ્રાપ્ત થયેલી સામર્થ્ય મોટી દુનિયા ચલાવે છે, એ બધી સામર્થ્ય છે. ભગવાનની ઉપાસના કરીને ભગવાન પાસેથી શક્તિ મેળવવી, ભગવાનનું કર્તૃત્વ પોતે પોતાને ઈચ્છા આવે એમ ઉપાસનાથી પ્રાપ્ત કરીને વાપરવું અને કાંઈનું કાંઈ કરવું, એ છે સામર્થ્ય. અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં પોતાની તમામ વૃત્તિઓને એકાકાર કરીને એ મહા આનંદમાં ડૂબવું, એ આનંદ લૂંટવો, યુગો યુગ એ ભગવાનને આપણે અર્પાઈને રહેવું, એ છે સ્થિતિ. કેટલાક માણસો સ્થિતિ ચાહે છે તો કેટલાક માણસો સામર્થ્ય ચાહે છે. કેટલાક માણસને સામર્થ્ય બહુ ગમે છે અને કેટલાક માણસને સ્થિતિ ગમે છે. કેટલાક માણસે સામર્થ્યમાં સુખ માન્યું છે અને કેટલાક માણસે સ્થિતિમાં સુખ માન્યું છે. જેને જેને સામર્થ્યની ઈચ્છા છે એને પરમેશ્વર ખૂબ સામર્થ્ય આપી દે છે. એ આ દુનિયામાં બહુ બધું કરે છે, કાંઈનું કાંઈ કરે છે. અને જેને સ્થિતિ ગમે છે એને ભગવાન મૂર્તિ આપે છે, પોતાની મૂર્તિ આપે છે. અને જેને સામર્થ્ય ગમે છે એને ભગવાન પોતાની માયા આપે છે. સામર્થ્ય અને સ્થિતિ હામ હામી છેડા છે. મોટી સિદ્ધાઈ, મોટો દેખાડો એ અને બડેકી સાચી બઢાઈ એ હામ હામી છે. મુક્તાનંદ સ્વામી એક મહાન એવા બુદ્ધ સાધુ હતા, એવા પીઠ સાધુ હતા, એણે એવા એક મોટા મહાસંતને સેવા છે એટલે એ કહી શકે કે નીલકંઠજી છોકરા વેડા બંધ કરો. આ બધી સામર્થ્ય કહેવાય. ભગવાનનું ધ્યાન ભજન કરીએ ને એટલે બીજાના અંતરનું જાણી શકાય, આવી બધી શક્તિઓ આવે. પછી એ છે ને બોલબોલ ના કરાય. આવું કીધું નીલકંઠ વર્ણી સમજી ગયા કે આજ દિન સુધી વનમાં ફર્યો, કંઈક સિદ્ધાય વાળા બીજા ત્રીજા મોટા બાવા મળ્યા, એમાં કાંઈ શાંતિ ન મળી. અને એ બધાને તો હું એક વેણમાં ચૂપ કરી દઉં, પણ આ મુક્તાનંદ સ્વામીને તો બે હાથ જોડીને પગે લાગવું કે એ એક વેણથી મને ચૂપ કરી દે. પછી વર્ણી સમજી ગયા. પછી મુક્તાનંદ સ્વામીને હાથ જોડ્યા, હવે નહીં બોલું, બોલ થઈ ગઈ, તમે કહો એમ કરીશ, હવે હું મારું મનનું ધાર્યું નહીં કરું. બસ તે દિવસે વર્ણી સમજી ગયા કે અહીંયા આપણું આ બધું જે છે ને એની અહીં કઈ આબરૂ જ નથી. અહીં તો બધા સ્થિતિમાં માનવા વાળા છે, અહીં સામર્થ્યને કોઈ ગણતું જ નથી, અહીં પરચા પરચામાં કોઈને કોઈ રસ નથી. અહીં તો તમે કેટલી ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખો છો, કેટલા પરમાત્માને આધીન રહો છો એની જ મહત્તા છે. અહીં બીજા દોઢ ડાપણની કોઈ કિંમત જ નથી. કમાલ કી બાત. કોઈ એક સાધુ હતા, એને બીજા સાધુ મળ્યા ને એકબીજા સાધુ પેલા સાધુને કહેવા માંડ્યા, આ અમારે એટલું ભણેલા ને આ અમારે એટલું ભણેલા, આ અમારે આ ખાતું સંભાળે, આ આ મંદિરના મહંતને, આ અહીંના ચેરમેનને, આમને તેમને. પછી ઓલા સાધુ એક જ શબ્દ બોલ્યા, તમારા બધામાં ભગવાનમાં અખંડ વૃત્તિ કોણ રાખે છે એની ઓળખાણ કરાવવાનું. પછી એ કઈ બોલે, ચાલે ચૂપ. આહા, તમે આટલું ભણેલા, આ વાચસ્પતિ, આ અહીં ભણ્યા, આનું આ સંભાળે, આ ખાતું, આટલું આને કર્યું, આ બધું બધું સાંભળી લીધું મેં તમારા બધાનું. હવે એ કહો કે તમારામાં સિદ્ધાનંદ સ્વામીની જેમ ભગવાનમાં અખંડ લેલીન કોણ રહે છે એનો પરિચય આપો ને. એ કે ન બોલ્યા, હાવ બંધ. એ વાત છે, એ વાત, એ પોઈન્ટ છે. સુખી થવાનો પોઈન્ટ આ છે. સામર્થ્ય તો આવે ખરી અને સામર્થ્ય તો જાય ખરી. સામર્થ્ય ઉપર કાળનું સામ્રાજ્ય છે, સ્થિતિ ઉપર કાળનું સામ્રાજ્ય નથી. કેમ જે સ્થિતિ મૂર્તિમાં થાય છે અને સામર્થ્ય માયામાં હોય છે. માયાને પામવાથી સામર્થ્ય કહેવાય છે. થોડી માયા આગી પાછી કરે ને એ સમર્થ કહેવાય, અને મૂર્તિના આનંદમાં ડૂબે ને એ સ્થિતિવાળો કહેવાય. અને સ્થિતિવાળો હાવ મામૂલી લાગે અને સામર્થ્યવાળો હુંનો હુંય લાગે. પણ જે ખરા સ્થિતિવાળા હોય એને સામર્થ્યવાળાની કાંઈ કિંમત ન હોય, અને સામર્થ્યવાળા હોય એ સ્થિતિવાળાના પગમાં પડે છે. એ ત્યાં હેઠા બેહે પગમાં આમ હાથ જોડીને, અને દુનિયામાં તો એની વાહ વાહ થતી હોય. અને ઓલા સ્થિતિવાળાને તો દુનિયામાં કોઈ ઓળખતું ન હોય, પણ સામર્થ્યવાળા જો થોડા અક્કલવાળા હોય તો એ સ્થિતિવાળાને ઓળખતા હોય. ભલે એ સ્થિતિવાળાને દુનિયા કોઈ ન ઓળખતી હોય અને સામર્થ્યવાળાને આખું જગત ઓળખતું હોય, તોય સામર્થ્યવાળો સ્થિતિવાળાના પગમાં બેસીને હાથ જોડે અને આશીર્વાદ માગે, નમેલો રે. બીજા બધાને એમ થાય કે તમારામાં તો આટલી બધી સામર્થ્ય છે, છતાંય તમે કેમ અહીં પગમાં બેસી ગયા છો, તમે જેના પગમાં બેઠા છો એમાં તો કોઈ એવી સામર્થ્ય દેખાતી નથી. એ સામર્થ્યના ઉપાસક જ નથી, એ તો સ્થિતિ વાળા છે. કે એની સ્થિતિ આગળ મારા જેવાની અનેકની સામર્થ્ય હાવ તુચ્છ કહેવાય છે, એની કોઈ કિંમત નથી. નીલકંઠજી સમજી ગયા કે આ બધા લોજના સાધુ કોક સાચા સદગુરુને સેવીને સ્થિતિ વાળા થયા છે. મારે અહીંયા આવી બધી સામર્થ્ય બતાવાય નહીં, બતાવીશ તો મારી આબરૂ જાહે, એટલે પછી બંધ થઈ ગયા. પછી કે હવે તમે કોઈ કરીશ, કેટલી અજબ ગજબની કથા છે આ, કેટલી અદ્ભુત અને ઊંચી, જીવાત્માને પરમેશ્વરમાં જોડી દેનારી કથા છે. નહીતર યાદ રાખજો, સત્સંગ ભજન અને ઉપાસના પણ આખીર જીવાત્માને માયામાં જ જોડી દે છે. આખીર અંતે આ બધું કરીને એમાંથી પ્રાપ્ત થયેલી સામર્થ્યને ભોગવવા માંડ્યા અને મોટા થઈ ગયા એટલે ક્યાં જોડાઈ ગયા? માયામાં. ક્યાં જોડાવાનું હતું? મહારાજમાં. પણ ક્યાં જોડાઈ જવાનું? એક વાત ધ્યાનમાં લેજો, અહીંથી લઈને ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી બધાએ બળ તો ભગવાનમાં જોડાઈ જવા કર્યું હતું, પણ કાંઈક ઈચ્છા ને કાંઈક સંકલ્પ રહી ગયો એટલે ઉત્પત્તિ સ્થિતિ પ્રલયમાં જોડાઈ ગયા. થઈ ગયું આવું? થોડીક સમજણીમાં ભૂલ રહી ગઈ તો ધામમાં ભગવાનના આનંદમાં રહેવાનું હતું, એને બદલે પરમેશ્વર પાસેથી સામર્થ્યનું સુખ માની, શક્તિ માગી પામી અને એમણે બધી દુનિયાને ધબધબાવીને હાકી. એમાંય ખોટું કાંઈ નથી, પણ સામર્થ્ય અને સ્થિતિ બે વસ્તુ અલગ છે. નીલકંઠ વર્ણી સ્વામીને કહે છે કે હવે તમે કોઈ એમ કરીશ. પછી મુક્તાનંદ સ્વામી કહે ને એટલું જ કરતા હતા. વાલા ભક્તો, પછી ભુજથી રામાનંદ સ્વામી પીપલાણા આવ્યા, બધાને ત્યાં તેડાવ્યા. પીપલાણામાં મહારાજ રામાનંદ સ્વામીને મળ્યા, પછી દીક્ષા લીધી. સહજાનંદ સ્વામીને નારાયણ મુનિ નામ પાડ્યું. વિક્રમ સંવત 1857 કાર્તિક સુદ એકાદશીએ દીક્ષા લીધી છે. પછી 2 વર્ષ સોરઠમાં ફર્યા અને પછી જેતપુરમાં રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને પોતાની ધર્મધુરા સોંપી અને શ્રીજી મહારાજ કહેવાના. સંવત 1858 કાર્તિક સુદ એકાદશીએ ધર્મધુરા સોંપી. આ ગ્રંથ પ્રમાણે માક્ષર સુદ બીજ. વાલા ભક્તો, પછી થોડા દિવસ બાદ સ્વામી જેતપુરથી ફણેણી આવ્યા અને સ્વામીએ વાત કરી કે હવે મારે સ્વધામ જવું છે. રામાનંદ સ્વામી ફણેણી પધાર્યા છે અને વિક્રમ સંવત 1858 માક્ષર સુદ 13 તારીખ 17/12/1 ગુરુવારના રોજ રામાનંદ સ્વામી સ્વતંત્રપણે સિદ્ધાસનમાં બેસી અને દેહ ત્યાગ કરી દિવ્ય ગતિને પામ્યા છે. વાલા ભક્તો, હું આ ગ્રંથ પ્રમાણે હાલું છું. પછી શ્રીહરિ ગામડા ફરવા નીકળે છે. ગામડા ફરતા ફરતા અગતરાય પધાર્યા. અગતરાયમાં આવ્યા પછી મુક્તાનંદ સ્વામીને સત્સંગ કરાવવા ભુજ મોકલ્યા મહારાજે, કે રામાનંદ સ્વામી ધામમાં ગયા છે અને ભુજના હરિભક્તો વિયોગ દુઃખમાં બહુ દુઃખી છે, માટે સ્વામી ત્યાં જઈને બધાને સાંત્વના આપો. અને રામદાસભાઈને એમ કહ્યું કે તમે થોડા સંતો લઈને અમદાવાદ જાઓ. એમને અમદાવાદ મોકલ્યા. રામદાસભાઈ અમદાવાદ ગયા અને ત્યાં એવી સરસ વાત એમણે કરી હરિભક્તો આગળ, તમે સાંભળજો, ખુશ થઈ જશો.
મોક્ષ કે દાતા ગુરુ હોય જોઈ, તિન કે રે તા અલૌકિક સોઈ. મોક્ષ કે દાતા ગુરુ હોય જોઈ, તિન કે રે તા અલૌકિક સોઈ. જગ મે ફિરે રહે જગ ન્યારા, હરિ બિન કૌ મે ન પ્યારા. જગ મે ફિરે રહે જગ ન્યારા, હરિ બિન કૌ મે ન પ્યારા.
આજે જગત માં બહુ ધર્મ ધુરાવો છે, ગાદીઓ છે, મઠ છે, કેટલીક બધી સાંપ્રદાયિક પરંપરાઓ છે, બહુ આચાર્યો છે, ગુરુઓ છે, પરંતુ અહીંયા મોક્ષના દાતા ગુરુની વાત કરે છે. મોક્ષના દાતા કેટલાક ગુરુઓ પુત્ર દાતા છે, ધન દાતા છે, ઘર દાતા છે, સંસારના સુખ દાતા છે. યહાં કુછ બાત અલગ હૈ.
મોક્ષ કે દાતા ગુરુ હોય જોઈ, તીન કે રેત અલૌકિક સોઈ.
મોક્ષ કે દાતા ગુરુ હોય જોઈ, તીન કે રેત અલૌકિક સોઈ.
કોની રીત અલૌકિક છે? મોક્ષના દાતા જે ગુરુ છે ને એની રીત લૌકિક છે, બાકીનાની બધાની રીત લૌકિક છે. મોટા મોટા ભલન હોય, ગમે એટલા કરોડ શિષ્યો ધરાવતા હોય, પણ રીત એની લૌકિક જ હોય. કેમ જઈ, મોક્ષના દાતા ગુરુ નથી, ત્યાં મોક્ષની કોઈ વાત જ નથી, મોક્ષમાં કોઈ સમજતું જ નથી. બધી વાત આ લોકની, પરમાત્માને પામવાની વાત તો હાવ અલૌકિક છે. અને એ ભગવાનને પામનારા જે ગુરુ છે, મોક્ષ આપનારા જે ગુરુ છે, એની રીત અલૌકિક છે. કે શું અલૌકિક છે?
જગ મે ફીરે રહે જગ ન્યારા, હરિ બિન કૌ મે રખે ન પ્યારા.
ફરે જગતમાં પણ ભગવાન વિના કોઈમાં પ્રેમ ન કરે. જગતમાં ફરે છે પણ જગતથી જુદા રહે છે, ભગવાનમાં જોડાયેલા રહે. ફરે જગતમાં અને જોડાયેલા રહે છે ભગવાનમાં. આ અલૌકિકતા છે. મોક્ષના દાતા જે ગુરુ છે એની આ અલૌકિકતા છે. મસ્ત છે ને? રામદાસ ભાઈ કે
જગ મે ફિરે રહે જગ ન્યારા, હરિ બિન કૌ મે રખે ન પ્યારા. જગ મે ફિરે રહે જગ ન્યારા, હરિ બિન કૌ મે રખે ન પ્યારા.
ભગવાનમાં જ પ્રેમ કરે, ભગવાનમાં જ પ્રેમ કરે. જગતમાં ફરે અને ભગવાનમાં જ પ્રેમ કરે, આ મોક્ષના દાતા. હવે જે વ્યક્તિ ખુદ ભગવાનમાં જ પ્રેમ કરતો હોય, એની પાસે આ સંસારમાંથી કોઈ પણ જીવ આવે, એને ભગવાનમાં જ પ્રેમ કરાવે. કેમ જે ખુદ ભગવાનમાં જ પ્રેમ કરે છે તો એ બધાને ભગવાનમાં જ પ્રેમ કરાવે ને. પણ જે ગુરુ ધનમાં કે માનમાં કે ગાદીમાં કે બીજી ત્રીજી બિલ્ડિંગોમાં કે અન્ય વિકાસમાં ખૂબ પ્રેમ ધરાવતા હોય, તો એને શરણે જે કોઈ આવે એને એવે જ રવાડે ચડાવે. બીજું શું કરે? એની પાસે હોય એ દે. હવે જે દુકાનમાં જે મળતું હોય તમે લેવા જાઓ તો એની દુકાનમાં હોય એ જ દે ને. આ ગુરુ તો હરિનો વેપાર કરે છે. ભલે જગતમાં ફરે છે પણ એ ભગવાનમાં છે, જગતમાં નથી. દેખાય જગતમાં, હોય ભગવાનમાં.
જગ મે ફિરે રહે જગ ન્યારા, હરિ બિન કૌ મે રખે ન પ્યારા. જગ મે ફિરે રહે જગ ન્યારા, હરિ બિન કૌ મે રખે ન પ્યારા.
હરિ બિન કૌ મે રખે ન મોક્ષના દાતા ગુરુ છે અને એનું કારણ એક છે.
કે એ ગુરુ ઉપર પરમેશ્વરની કઈક કૃપા થઈ છે, એના જે ગુરુ છે એની કઈક કૃપા થઈ છે, એટલે જેમ સમજવું ઘટે એમ એને સમજાઈ ગયું છે. પોઈન્ટ આઈ છે, એટલે જગતમાં ક્યાંય બંધાતા નથી, ભગવાનમાં જ બંધાયેલા રહે છે. ફરે છે જગતમાં અને બંધાયેલા ભગવાનમાં, ફરવાનું જગતમાં, બંધાયેલું રહેવાનું ભગવાનમાં. આ અલૌકિકતા છે. જીનકુ યથારથ હરિ કો જ્ઞાના, જેને ભગવત કૃપાથી ગુરુ કૃપાથી પરમેશ્વરનું યથાર્થ જ્ઞાન થઈ ગયું છે, તિનકુ લોપે ન માન અપમાન. જેને ભગવાનનું યથાર્થ જ્ઞાન થઈ ગયું હોય એને માન અપમાન લોપતા નથી. એહી નિશાની હરિજન કેરી, જ્ઞાન નજર કરી લેના ફે. ભગવાનના સાચા ભક્ત સાચા સંતની આ નિશાની છે. કઈ નિશાની? માન અપમાન એને અડે જ નહીં, આ નિશાની છે. બસ જરાક આ જગતમાં નજર ફેરવીને જોઈ લેવું કે છે, જ્ઞાનની દ્રષ્ટિએ કરીને જોઈ લેવું. ખબર પડી જાય, જેને માન અપમાન લોપે છે, માન મળે જેને હર્ખ થાય છે, અપમાન મળે જેને શોક થાય છે, એને જેવું જોઈએ એવું ભગવાનનું જ્ઞાન નથી. એને જેવું જોઈએ એવું ભગવાનનું જ્ઞાન નથી. એની પાસે ગાદી છે, જ્ઞાન નથી સાહેબ. એની પાસે સંપ્રદાય છે, એની પાસે શિષ્યો છે, એની પાસે લાખોની સંપત્તિ છે, મોટા મંદિરો છે, દેશ વિદેશમાં એનું નામ છે, પરંતુ માન અપમાનથી જો એ ક્ષોભ પામે છે તો એને જ્ઞાન નથી. હવે જેને જ્ઞાન નથી એને માન ને અપમાને બાંધેલા છે. હવે બાંધેલા જે હોય એ બીજાને છોડાવે કઈ રીતે? એ છોડાવે કઈ રીતે? એ જગતમાં ફરે છે એટલું નહીં, જગતમાં ફસાયેલા પણ છે, માટે એની લૌકિક રીત છે. રામદાસભાઈ એમ કે છે કે જગતથી ન્યારા રહેતા હોય અને ભગવાનમાં જોડાયેલા હોય એવા જે સાધુ છે એ કલ્યાણના દાતા છે, એની પાસેથી કલ્યાણ મળે, બીજા પાસેથી બીજું બધું મળે. સમજાણું? મોક્ષ કે દાતા ગુરુ હોય જોજો, આ સંસારમાં મોક્ષના કોઈ લેનારાય નથી ને મોક્ષના કોઈ દેનારાય નથી. બહુધા લોકોને મોક્ષ જોતો નથી અને કહેવાતા જે બધા હોય એની પાસે મોક્ષ છે નહીં. લોકોને જે જોતું છે તે તેની પાસે છે, તેની પાસે જે છે તે લોકોને જોતું છે, એટલે મેળ બધો સારી રીતે બેસી જાય છે, કોઈને કઈ વાંધા જેવું છે નહીં. કારણ કે સંસારમાં જીવનારા માણસને તો મોક્ષ છેલ્લો શ્વાસ તૂટે પછી જોઈ ને, ત્યાં સુધી તો એને બધું બહુ જોઈ છે, એવું બધું કેટલુંક જોતું હોય અને એવું બધું કેટલુંક આપે એવા તો આ જગતમાં દેવ દેવીઓ અને ગુરુઓ અને ધર્માચારીઓ બહુ છે. આ વાત થઈ રહી છે ભગવાન પામવાની, કલ્યાણની વાત થઈ રહી છે. અને એવું કલ્યાણ તો પુરુષોત્તમ નારાયણ આપી શકે અને પુરુષોત્તમ નારાયણ જેમાં વસાશે એ સંત આપી શકે. એ બેયની રીત હાવ અલૌકિક છે. જ્ઞાન દ્રષ્ટિએ કરીને જરા જોઈ લેવું કે આને યથાર્થ હરિનું જ્ઞાન છે, અને એવું જ્ઞાન હોય તો ત્યાંથી ભગવાન મળે, ત્યાંથી મોક્ષ થાય. જેની જેવી જ્ઞાતિ હોય તેનું તેને દ્રઢ જ્ઞાન હોય છે. આ જગતમાં હું પટેલ, હું ભરવાડ, હું ક્ષત્રિય, હું કણબી, તે માન અપમાનમાં પણ ટળતું નથી. ટળે? જ્ઞાતિનું જ્ઞાન જાય કોઈ? સપનામાં પણ એનું જ ધ્યાન રહેશે કે હું આ. તે પ્રમાણે જેને શ્રી હરિના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય તે જ સાચો હરિભગત છે, એ જ સાચો સંત છે. એની જ્ઞાન ઘડી વારે ભૂલાય નહીં. તેમને વિષમ દેશ કાળની કાંઈ અસર જ થતી નથી અને મનમાં પણ બીજો વિકાર કે વિચાર એને થતો નથી. એનું નામ મોક્ષના દાતા ગુરુ કહેવાય. આવી વાત અમદાવાદમાં ભાઈ રામદાસજીએ કરી. અતિ અદભુત વાત છે. હવે શ્રીહરિ અગતરાયમાં છે, ત્યાંથી કાલવાણી પધાર્યા છે. તો વાલા ભક્તો, કાલવાણી કી કથા હમ કલ કરેંગે, થોડા હમ ઇસમે ફસ ગયે થે. સાર સાર તો છે પણ ધારદાર છે, સમજાણું. કલ્યાણ કરી નાખે એવો સાર છે, અદભુત કથા. આમાંથી આપણને જે ગમે, જે કામનું હોય, જે હૃદયમાં સ્પર્શતું હોય, અસર કરતું હોય, એ વાતને નોટ કરી આપણે સૌ અભ્યાસ કરીશું, તાકી પરમાત્માને આપણે પામવું છે.
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સર્વે વાલા ભક્તોને જય સ્વામી.